એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણી ચર્ચાનો વિષય છે વિજયરાય ક. વૈદ્ય. એમના પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખામાં એક બહુ મહત્વનો લેખ છે, રસપાંડિત્યની દીપ્તિ કેશવલાલ ધ્રુવ.
હા, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ.
બરાબર. હવે આ એક એવા વિદ્વાન છે જેમનું નામ કદાચ આજે ઘણા લોકો માટે થોડું ઓછું જાણીતું હોય, પણ એમનું જે પ્રદાન છે એ ખરેખર બહુ જ મૂલ્યવાન રહ્યું છે.
સાચી વાત છે.
વૈદ્ય આલેખમાં એમના જીવન, એમના કાર્ય અને ખાસ તો પેલું રસપાંડિત્ય, એટલે કે એમનું ઊંડું જ્ઞાન અને સાથે સાથે ઊંચી રસિકતા, આ બંનેનો જે મેળ છે એને ઉજાગર કરે છે.
બહુ સરસ શબ્દ વાપર્યો છે, રસપાંડિત્ય.
તો ચાલો આ વાતને જરા વધુ ઊંડાણથી સમજીએ. વૈદ્ય શરૂઆતમાં જ ધ્રુવને આપણા એક પૂરા આલંકારિક કહે છે. એટલું જ નહીં, એવું પણ નોંધે છે કે એમના અનુવાદોમાં પણ સર્જક પ્રતિભાના જ્યોતિનો આવિષ્કાર દેખાય છે.
જુઓ, વિજયરાય વૈદ્ય આ લેખમાં કેશવલાલ ધ્રુવ, જેમનો સમયગાળો 1859 થી 1938 હતો, એમને ગુજરાતના એક મુખ્ય વિદ્વાન, એક પંડિત પ્રવર તરીકે ઓળખાવે છે.
પંડિત પ્રવર, ઓકે.
હા, અને વૈદ્યના કહેવા મુજબ ધ્રુવના આખા સાહિત્યિક કાર્યમાં બે વસ્તુઓ મુખ્ય છે, પાંડિત્ય એટલે કે વિદવત્તા, ઊંડું જ્ઞાન, અને બીજું રસિકતા એટલે કલા અને સૌંદર્યની ઊંડી સમજ. આ બંનેનો એક સુંદર સમન્વય એમના કામમાં જોવા મળે છે, અને આ જ ગુણને વૈદ્ય રસપાંડિત્ય કહે છે, અને એની દીપ્તિ, એનો પ્રકાશ એમના કાર્યોમાં દેખાય છે એવું વૈદ્યનું માનવું છે.
રસપ્રદ.
લેખમાં એમના શરૂઆતના જીવન વિશે પણ થોડી વાત છે, જેમ કે એમના મોટા ભાઈ હરિલાલ ધ્રુવ, જે પોતે પણ વિદ્વાન હતા.
હા, એમનું નામ પણ સાંભળ્યું છે.
એમનો અને એમની પેલી સત્ય માર્ગદર્શક સભાનો કેશવલાલ પર ઘણો પ્રભાવ હતો. કહેવાય છે કે આ સભામાં નાટ્ય પ્રયોગો પણ થતા. કદાચ એ અનુભવ પછીથી એમના નાટ્ય અનુવાદોમાં કામ આવ્યો હશે.
બની શકે.
પછી કિશોરાવસ્થામાં સ્વામી દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવ્યા. એનાથી એમને આર્યધર્મ અને વૈદિક સાહિત્ય તરફ લગાવ થયો. અને સૌથી મહત્વની વાત, એમની તબિયત આજીવન નાદુરસ્ત રહેતી હતી, છતાં ખૂબ જ મહેનત અને લગનથી 23 વર્ષની ઉંમરે એમણે BA ની ડિગ્રી મેળવી.
એટલે કહી શકાય કે ભણતર પ્રત્યેનો લગાવ જબરદસ્ત હતો, મુશ્કેલીઓ છતાં પણ. પણ એમનું સાહિત્યિક કાર્ય ક્યારથી શરૂ થયું એ વિશે વૈદ શું કહે છે?
વૈદ નોંધે છે કે એમનું સાહિત્યિક કામ તો એટલે ગ્રેજ્યુએટ થયા પછી તરત જ શરૂ થઈ ગયું.
ઓ, તરત જ?
હા, પેલી મુગ્ધાબોધ ઓક્તિક નામની જૂની ગુજરાતી વ્યાકરણની ચોપડી હતી, એના પર એમણે એક વિવેચનાત્મક લેખ લખ્યો, અને એક બીજો સંશોધન લેખ પણ, પેલો ધી એજ ઓફ વિશાખદત્ત, ત્યાંથી શરૂઆત થઈ. અને એમની સાહિત્યિક કારકિર્દી 50 વર્ષથી પણ લાંબી ચાલી, અને એમાં ઘણા બધા ક્ષેત્રો આવી જાય છે, જેમ કે જૂની ગુજરાતી ભાષા અને સાહિત્યનું સંશોધન, એનું સંપાદન, પછી સંસ્કૃતના સારા સારા કાવ્યો અને નાટકોના ગુજરાતી અનુવાદો.
હા, એમના અનુવાદો બહુ વખણાયા છે.
બરાબર. પછી પ્રાચીન ભારતનો ઇતિહાસ, એનું સંશોધન, મધ્યકાલીન ગુજરાતી કવિઓ પર અભ્યાસ, અને પદ્યરચનાનું શાસ્ત્ર એટલે કે છંદશાસ્ત્ર.
ઘણા બધા ક્ષેત્રો આવરી લીધા છે એમણે.
હા, લગભગ 20 પુસ્તકો એમના પ્રકાશિત થયા છે, અને વૈદ્યના શબ્દોમાં કહીએ તો આ આખું કામ ગુજરાતી સાહિત્યના ઘણ્યા ગાંઠિયા કીર્તિ શિખરોમાંનું એક ગણી શકાય.
ખરેખર આ વર્ણન પરથી જ એમની પ્રતિભાનો વ્યાપ સમજાય છે. વૈદ્ય એમના કયા કામ પર સૌથી વધુ ભાર મૂકે છે આ લેખમાં?
વૈદ્ય એમના અનુવાદોને બહુ જ મહત્વના ગણાવે છે. એટલું જ નહીં, એમના માટે એક ખાસ શબ્દ વાપરે છે, સર્જનકલ્પ.
સર્જનકલ્પ, આનો અર્થ શું?
સર્જનકલ્પ એટલે લગભગ મૌલિક સર્જન જેવા જ, મતલબ કે એ માત્ર શબ્દે શબ્દનું ભાષાંતર નહોતું, પણ મૂળ અટીનો જે આત્મા છે, જે ભાવ છે, એને જાળવી રાખીને ગુજરાતી ભાષામાં જાણે એને ફરીથી રચવાનો પ્રયાસ હતો. ધ્રુવે પોતે પણ એક રૂપક વાપર્યું હતું કે એમણે સંસ્કૃત કવિઓની કાવ્યકળારૂપી ચંદ્રમાના રસનું એટલે કે અમૃતનું પાન કરીને ગુજરાતી વાચકોને કરાવ્યું છે.
વાહ, આ તો બહુ ઊંચી વાત કહેવાય અનુવાદ માટે.
હા, એ દર્શાવે છે કે તેઓ અનુવાદને કેટલી ગંભીરતાથી અને કલાત્મક રીતે જોતા હતા.
તો કયા મુખ્ય અનુવાદો છે જેનો ઉલ્લેખ વૈદ્ય કરે છે અને એ આટલા મહત્વના કેમ ગણાયા?
વૈદ્ય કેટલાક મુખ્ય અનુવાદોની યાદી આપે છે. કાવ્યોમાં જુઓ તો શૃંગાર રસના મુક્તકોનું અમૃશતક અને જયદેવનું પ્રખ્યાત કાવ્ય ગીત ગોવિંદ, જેમાં ભક્તિ અને શૃંગાર બંને છે.
હા, ગીત ગોવિંદ તો ખૂબ જાણીતું છે.
બરાબર. પછી નાટકોમાં એમણે ભાસ નામના પ્રાચીન નાટ્યકારના 4 નાટકોનો અનુવાદ કર્યો. પ્રતિજ્ઞા યોગંધરાયણ, જેનું નામ એમણે પ્રધાનની પ્રતિજ્ઞા રાખ્યું. સ્વપ્ન વાસ્વદત્તમ એટલે સાચું સ્વપ્ન, મધ્યમ વ્યાયોગ એટલે મધ્યમ, અને પ્રતિમા નાટક એટલે પ્રતિમા.
ભાસના 4 નાટકો?
હા. એ સિવાય શ્રીહર્ષની નાટિકા રત્નાવલી, જેનું નામ આપ્યું વિદ્યવનની કન્યકા. કાલિદાસનું વિક્રમોર વશ્યમ એટલે પરાક્રમની પ્રસાદી, અને વિશાખદત્તનું રાજકીય નાટક મુદ્રા રાક્ષસ, જેનું નામ રાખ્યું મેળની મુદ્રિકા.
એટલે કુલ 9 કૃતિઓ થઈ.
હા, વૈદના મતે આ 9 કૃતિઓ ધ્રુવના અનુવાદ કાર્યની ટોચ ગણી શકાય.
અહીંયા જ વૈદ્ય એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડો વિવાદાસ્પદ કહી શકાય એવો મુદ્દો ઉઠાવે છે, ખરું ને?
હા, બિલકુલ.
એ કહે છે કે આ 9 અનુવાદો વિશે કે આધુનિક ગુજરાતી સાહિત્યકારોમાં જો આપણે કવિ નાનાલાલને બાજુ પર મૂકી દઈએ તો કેશવલાલ ધ્રુવની આ 9 કૃતિઓએ ગુજરાતી સાહિત્યને બે રીતે, એક તો ભાષાના વિકાસની દ્રષ્ટિએ અને બીજું શુદ્ધ રસના આસ્વાદની દ્રષ્ટિએ, જેટલું સમૃદ્ધ કર્યું છે તેટલું બીજા કોઈ એક સાહિત્યકારની કૃતિઓએ નથી કર્યું. આ દાવો થોડો વધારે પડતો જ નથી લાગતો?
જો, દાવો તો ચોક્કસપણે ઘણો મોટો છે અને એના પર મતભેદ પણ હોઈ શકે.
હાસ્તો.
પણ વૈદ્ય આવું શા માટે ખાલી છે સમજવા જેવું છે. એમના અનુવાદોની અસર જોવી પડે. એમણે શું કર્યું? સંસ્કૃત જેવી સમૃદ્ધ ભાષા, એના અલંકારો, એની અભિવ્યક્તિની જે તાકાત હતી એને ગુજરાતીમાં લાવવાનો સફળ પ્રયત્ન કર્યો. એનાથી શું થયું? ગુજરાતી ભાષાની પોતાની અભિવ્યક્તિની શક્તિ વિકસી, એ વધુ સક્ષમ બની. બીજું, એમણે સંસ્કૃત નાટકો અને કાવ્યોના જે શ્રેષ્ઠ નમૂનાઓ હતા એ ગુજરાતી વાચકો સુધી પહોંચાડ્યા.
બરાબર.
એનાથી વાચકોની સાહિત્ય સમજ, એમની રસવૃત્તિ કેળવાઈ, એમને ઉચ્ચ કક્ષાના સાહિત્યનો પરિચય થયો. કદાચ આ જે વ્યાપક અસર હતી એને ધ્યાનમાં રાખીને વૈદ્ય આવો મોટો દાવો કરતા હશે.
હા, એ પણ ખરું કે એ સમયે ગુજરાતીમાં અનુવાદની પરંપરા હજુ નવી નવી વિકસી રહી હતી.
બિલકુલ. અને એવા સમયે આવા ઉચ્ચ કોટીના અનુવાદો ખરેખર એક માઇલસ્ટોન જેવા હતા.
અને આ અનુવાદો સાથે જોડાયેલી બીજી કઈ વાતને વૈદ્ય મહત્વ આપે છે?
એમના પ્રવેશકો એટલે કે ઉપોદઘાત. લગભગ દરેક અનુવાદિત કૃતિની શરૂઆતમાં ધ્રુવે લાંબો પ્રવેશક લખ્યો છે.
હા.
અને વૈદ્ય સ્પષ્ટ કરે છે કે આ ખાલી વાર્તાનો સારાંશ કે સામાન્ય ઓળખાણ નહોતી. આ પ્રવેશકો પોતે જ સ્વતંત્ર લેખ જેવા હતા. ઊંડા સંશોધન પર આધારિત પાંડિત્યથી ભરપૂર નિબંધો હતા. એમાં ધ્રુવે મૂળ લેખક કોણ હતા, એમનો સમય કયો હતો, કૃતિનું વસ્તુ શું છે, એની પાછળનો ઇતિહાસ, તે સમયની સંસ્કૃતિ કેવી હતી, સામાજિક સ્થિતિ શું હતી વગેરે વિશે એટલી બધી માહિતી આપી છે જે તે સમયે ગુજરાતી વાચકો માટે બિલકુલ નવી હતી, અજાણી હતી.
કોઈ ઉદાહરણ આપી શકશો? કેવા પ્રકારનું સંશોધન જોવા મળે છે પ્રવેશકોમાં?
ચોક્કસ. જેમ કે મેળની મુદ્રિકા એટલે કે મુદ્રા રાક્ષસનો જે અનુવાદ છે એના પ્રવેશકમાં એમણે વિશાખદત્તનો સમય નક્કી કરવાનો ખૂબ જ ગહન પ્રયાસ કર્યો છે. પરાક્રમની પ્રસાદી એટલે કે વિક્રમોર વશ્યમના પ્રવેશકમાં વત્સરાજ ઉદયનની આખી કથા વિસ્તારથી આપી છે. વિદ્યવનની કન્યકા એટલે કે રત્નાવલીના પ્રવેશકમાં કવિ શ્રીહર્ષનો રાજ્યકાળ અને એની કૃતિઓ વિશે ઝીણવટભરી ચર્ચા કરી છે.
બરાબર.
એવી જ રીતે અમરુ, જયદેવ, ભાસ, કાલિદાસ જેવા કવિઓ અને નાટ્યકારોના જીવન, સમય અને કૃતિઓનું વિવેચનાત્મક મૂલ્યાંકન પણ આ પ્રવેશકોમાં જોવા મળે છે.
એટલે આ પ્રવેશકો પોતે જ અભ્યાસનો વિષય બની શકે?
બિલકુલ. આ બધું એમની સૂક્ષ્મ દ્રષ્ટિ, એમની સંશોધન શક્તિ અને ઊંડી રસિકતા બતાવે છે. વૈદ્યના મતે આ પ્રવેશકો દ્વારા ધ્રુવે ખાલી માહિતી જ નથી આપી પણ પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય જીવનના જુદા જુદા પાસાઓ અને સંસ્કૃત નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને પણ ગુજરાતી વાચકો માટે સહેલા બનાવ્યા.
સમજાયું.
આથી જ વૈદ્ય આ આખા અનુવાદ અને પ્રવેશના કામને નવીન, બહુપક્ષીય, વિકાસશીલ અને ભવિષ્ય માટે ખૂબ જ મૂલ્યવાન ગણે છે.
અનુવાદ સિવાય ધ્રુવના બીજા કયા મહત્વના કામોનો ઉલ્લેખ વૈદ્ય કરે છે?
વૈદ્ય એમના એક ખૂબ જ મહત્વના મૌલિક ગ્રંથની ખાસ નોંધ લે છે, પદ્યરચનાની ઐતિહાસિક આલોચના. આ પુસ્તક 1932માં પ્રગટ થયું હતું.
પદ્યરચનાની ઐતિહાસિક આલોચના એટલે કવિતાની રચના છંદો વિશે હશે?
હા, બરાબર. એ છંદશાસ્ત્રનો ગ્રંથ છે. વૈદ્ય કહે છે કે મધ્યકાળમાં રણપિંગલ નામનો એક છંદશાસ્ત્રનો ગ્રંથ હતો. એના પછી ગુજરાતીમાં આ વિષય પરનો આ પહેલો ઉચ્ચ કક્ષાનો ગંભીર અને અભ્યાસપૂર્ણ ગ્રંથ ગણાય.
ઓ, એટલે બહુ મોટું પ્રદાન કહેવાય.
હા, આ પુસ્તકમાં ધ્રુવે છેક ઋગ્વેદના સમયથી શરૂ કરીને 12મા શતક સુધી, એટલે કે પ્રાકૃત અપભ્રંશકાળ સુધી, ભારતીય કવિતામાં પદ્યરચનાઓનો જે ઐતિહાસિક વિકાસ થયો એનો ક્રમ ખૂબ જ ઝીણવટભર્યા વિશ્લેષણ સાથે રજૂ કર્યો છે.
આ પુસ્તકનું મહત્વ સમજાવવા માટે વૈદ્ય કોઈ બીજા વિદ્વાનનો મત ટાંકે છે?
હા, વૈદ્ય કવિ નાનાલાલનું એક વાક્ય ટાંકે છે. નાનાલાલ આ ગ્રંથ વિશે કહે છે કે તે 101 સૈકાઓ ભરી પથરાઈ પડી સાહિત્યની અમરવેલને શાસ્ત્રીય અભ્યાસ કઈ વિદ્યે થવો ઘટે એનો વિદ્વત મંડળ સમક્ષે મુકાયેલો નમૂનો છે.
વાહ, એટલે સમકાલીન વિદ્વાનો પણ એનું મહત્વ સમજતા હતા.
બરાબર. એ ખાલી છંદોની યાદી નહોતી, પણ છંદોનો ઇતિહાસ અને એની પાછળના સિદ્ધાંતોની ઊંડી ચર્ચા હતી.
પદ્યરચના સિવાય એમના બીજા કયા લખાણો મહત્વના ગણાયા છે?
વૈદ્ય એમના છૂટક લખાણોના સંગ્રહ સાહિત્ય અને વિવેચનનો ઉલ્લેખ કરે છે. આ બે ભાગમાં એમના અવસાન પછી 1939 અને 1941માં પ્રકાશિત થયા હતા. આમાં કેટલાક નાના પણ સારા અનુવાદો છે, જેમ કે કાલિદાસના લઘુકાવ્ય ઘટકર્પરનો અને ઈશોપનિષદનો. પણ એનાથી એ વધુ મહત્વના છે એમના સંશોધન અને વિવેચનના નિબંધો, જે જુદા જુદા વિષયો પર લખાયેલા છે.
એ નિબંધોમાંથી કેટલાક મુખ્ય વિષયો કયા હતા? એમાં શું તારણો હતા?
વૈદ્ય કેટલાક મુખ્ય નિબંધો ગણાવે છે. એક છે આર્યવાણીના વિકાસ.
ભાષા વિશે હશે?
હા, એમાં એમણે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો એ બતાવ્યું છે. અને એમાં એક બહુ મહત્વનો મુદ્દો ચર્ચ્યો છે કે શું સંસ્કૃત ક્યારેય સામાન્ય બોલચાલની ભાષા હતી, કે પછી ખાલી સાહિત્ય અને શાસ્ત્રોની જ ભાષા હતી?
રસપ્રદ પ્રશ્ન છે.
બીજો લેખ છે મુગ્ધાવબોધ ઔક્તિક પરનો. આ એમનો શરૂઆતનો લેખ. એમાં જૂની ગુજરાતીના વ્યાકરણ, ખાસ કરીને ક્રિયાપદના રૂપો અને પ્રત્યયોની બહુ ઊંડી ચર્ચા છે. પછી એમનું પરિષદ પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન 1921નું. એનું મુખ્ય પ્રદાન એ છે કે એમણે ગુજરાતી ભાષાના વિકાસના જે જુદા જુદા તબક્કા, એટલે કે યુગો પાડ્યા, એ મોટે ભાગે આજે પણ ભાષાવિજ્ઞાનીઓ સ્વીકારે છે.
ઓકે.
પછી એક લેખ છે વાઘ વ્યાપાર. આ ઉચ્ચારણશાસ્ત્ર, એટલે કે ફોનેટિક્સ પર છે. ગુજરાતીમાં આ વિષય પર ઓછું લખાયું છે. ધ્રુવનો આ લેખ બહુ મહત્વનો અને આધારભૂત ગણાય છે. એમાં એમના કેટલાક મૌલિક તારણો પણ છે.
વાહ.
પછી સત્યવાદ અને પક્ષવાદ નામના નિબંધમાં એમણે પોતે બનાવેલો એક નવો છંદ વનવેલી, એનું સ્વરૂપ સમજાવ્યું છે. અને એનું ઉદાહરણ આપવા શેક્સપિયરના જુલિયસ સીઝર નાટકના એક ભાષણનો અનુવાદ પણ આપ્યો છે.
એટલે છંદો પર એમનું કામ સતત ચાલતું રહ્યું.
હા. એક બીજો લેખ છે પદ્યરચનાના પ્રકાર. એમાં પણ છંદોની ઐતિહાસિક વિચારણા છે. ઋગ્વેદથી આધુનિક સમય સુધીના છંદોના ઉપયોગ પરથી એમણે સમય નક્કી કરવાનો પ્રયાસ કર્યો છે.
અને છેલ્લે પેલો યુગ પુરાણવાળો નિબંધ.
હા, યુગ પુરાણ એક પ્રાચીન ગ્રંથ છે. એના પાઠની શુદ્ધિ અને અર્થઘટન પર ધ્રુવે કામ કર્યો હતો. પણ વૈદ્ય અહીં એક ટીકાની પણ નોંધ લે છે. કેટલાક વિદ્વાનો, જેમ કે ડોલર રાય માકડ, એમ માનતા હતા કે ધ્રુવે જે પાઠ શુદ્ધિ કરી છે એમાં અતિતર્ક વિલાસ છે.
અતિતર્ક વિલાસ, આનો મતલબ શું અને આ મુદ્દો શું બતાવે છે?
અતિતર્ક વિલાસ એટલે તર્કનો વધુ પડતો ઉપયોગ કરવો, જરૂર કરતાં વધારે અનુમાન લગાવવું. જો જ્યારે કોઈ જૂની હસ્તપ્રતમાં લખાણ અસ્પષ્ટ હોય કે ભૂલ ભરેલું લાગે ત્યારે સંપાદક એને સુધારવાની કોશિશ કરે છે. પણ આ સુધારા જો ફક્ત તર્ક કે અનુમાન પર જ વધારે પડતા આધાર રાખતા હોય તો મૂળ લેખકનો કહેવાનો અર્થ બદલાઈ જવાનો ડર રહે છે.
બરાબર.
વૈદ્ય આ ટીકાની નોંધ લઈને કદાચ એવું સૂચવે છે કે કેશવલાલ ધ્રુવ જેવા મોટા ગજાના વિદ્વાનના કામમાં પણ સંશોધનની પદ્ધતિઓ અને અર્થઘટનની મર્યાદાઓ અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે. એટલે કે શુદ્ધ પાઠ મેળવવાનો ઉત્સાહ ક્યારેક સંશોધકને વધુ પડતા અનુમાન તરફ દોરે જઈ શકે. આ સંશોધનશાસ્ત્રની એક નાજુક બાબત છે.
સમજાયું. આ ઉપરાંત ધ્રુવે સંપાદનના ક્ષેત્રમાં પણ કામ કર્યું હતું, ખરું ને? વૈદ્ય એના વિશે શું કહે છે?
હા, કેશવલાલ ધ્રુવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કેટલાક મહત્વના ગ્રંથોનું સંપાદન પણ કર્યું. વૈદ્ય એમાંથી ચાર મુખ્ય સંપાદનો ગણાવે છે.
કયા કયા?
એક તો કવિ ભાલણકૃત બાણભટ્ટની કાદંબરીનો પૂર્વભાગ. બીજો એક સંગ્રહ છે 15મા શતકના પ્રાચીન ગુર્જર કાવ્ય. એમાં પેલું પ્રખ્યાત ફાગુ કાવ્ય વસંતવિલાસ અને રણમલ્દ છંદ જેવું વીર કાવ્ય મુખ્ય છે.
હા, વસંતવિલાસ તો જાણીતું છે.
ત્રીજું રત્નદાસકૃત હરિશ્ચંદ્રાખ્યાન અને ચોથું જ્ઞાનમાર્ગી કવિ અખાભગતના વેદાંત પરના ગ્રંથ અનુભવ બિંદુનું સંપાદન.
અને આ સંપાદનોની ગુણવત્તા કેવી હતી? વૈદ્યનો એના પર શો મત છે? શું એ પણ એમના બીજા કામ જેવા જ ઉચ્ચ કક્ષાના હતા?
વૈદ્ય આ સંપાદનોની ગુણવત્તાની ખૂબ પ્રશંસા કરે છે. એ ખાસ નોંધે છે કે આ સંપાદનોમાં ધ્રુવે શુદ્ધ પાઠ નક્કી કરવાનો ખૂબ જ ચીવટપૂર્વક પ્રયાસ કર્યો છે. એ સિવાય જેમાં કદાચ ઉપોદઘાત લખવાનો રહી ગયો હશે, બાકીના દરેક સંપાદનમાં એમણે ખૂબ જ અભ્યાસપૂર્ણ અને રસાળ ઉપોદઘાત લખ્યો છે.
ઓકે.
એમાં કવિ, કૃતિ, એનો સમય, ભાષા વગેરેની ઊંડી ચર્ચા કરી છે. વૈદ્ય ખાસ કરીને અખાના અનુભવ બિંદુના સંપાદનને તો ઉપોદઘાત, પાઠ નિર્ણય અને ટિપ્પણ ત્રણેય રીતે સર્વાંગ સંપૂર્ણ ગણાવે છે.
એટલે સંપાદક તરીકે પણ એમનું કામ શ્રેષ્ઠ હતું.
હા, એકંદરે વૈદ્ય માને છે કે ધ્રુવના આ સંપાદન કાર્યો ઉત્તમ છે અને ભવિષ્યના સંશોધકો અને સંપાદકો માટે સંશોધન કેવી રીતે કરવું જોઈએ એના બહુધા અનુકરણીય નમૂના જેવા છે.
તો આ બધી વાતચીત પરથી આખા લેખનો સાર શું નીકળે છે? વિજયરાય વૈદ્યના મતે કેશવલાલ ધ્રુવનું ગુજરાતી સાહિત્યમાં સ્થાન શું છે? એમનું મુખ્ય પ્રદાન શું ગણી શકાય?
જો વિજયરાય વૈદ્યના વિશ્લેષણ પ્રમાણે કેશવલાલ ધ્રુવ એક એવા અનોખા વિદ્વાન હતા જેમણે પ્રાચીન ભારતીય સાહિત્ય એટલે કે સંસ્કૃત અને પ્રાકૃત એની જે સમૃદ્ધ પરંપરા હતી અને આધુનિક ગુજરાતી સાહિત્ય આ બંને વચ્ચે એક મજબૂત પુલ બાંધવાનું કામ કર્યું.
હા, સેતુરૂપ કાર્ય.
હા, એમનું સૌથી મોટું પ્રદાન એ હતું કે એમનું પાંડિત્ય શુષ્ક નહોતું. એમણે રસપાંડિત્ય બતાવ્યું એટલે કે એમની વિદવત્તામાં ઊંડી રસિકતા, કલાની સૂઝ અને સૌંદર્ય દૃષ્ટિ ભળેલી હતી. આથી જ વૈદ્ય એમના માટે રસપાંડિત્યની દીપ્તિ જેવું સચોટ શીર્ષક વાપરે છે.
બરાબર.
એમણે અનુવાદ, સાહિત્યનો ઇતિહાસ, છંદશાસ્ત્ર, ભાષા વિજ્ઞાન અને સંપાદન આ બધા જ ક્ષેત્રોમાં ખૂબ જ ઊંચી ગુણવત્તાના ધોરણો સ્થાપ્યા. વૈદ્યના મતે એમનું કામ ખાલી જ્ઞાન આપનારું નહોતું પણ સાહિત્યિક આનંદ આહલાદ આપનારું પણ હતું.
એટલે માત્ર પંડિત નહીં પણ રસન પંડિત.
બરાબર. અને વૈદ્ય એમને એક મુખ્ય આલંકારિક તરીકે પણ જુએ છે. એમની ગદ્યશૈલી પણ કાવ્યાત્મક અને સરળ હતી અને એમની જે સર્જક પ્રતિભા હતી એ એમના અનુવાદોમાં પણ સ્પષ્ટ દેખાતી હતી.
વિજયરાય વૈદ્યના આ લેખ થકી આપણને કેશવલાલ હ ધ્રુવની એક બહુ જ પ્રભાવશાલી અને બહુમુખી પ્રતિભાનો પરિચય મળે છે. એમનું કાર્ય ખરેખર રસપાંડિત્યની દીપ્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઝીણવટભર્યું સંશોધન હોય, માર્મિક વિવેચન હોય, ઉત્કૃષ્ટ અને લગભગ મૌલિક જેવા અનુવાદો હોય કે પછી માર્ગદર્શક સંપાદન કાર્ય હોય, આ બધા દ્વારા એમણે ગુજરાતી ભાષા અને સાહિત્યને ઘણું સમૃદ્ધ કર્યું છે.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકીએ આપણે?
હા, જરૂર.
કેશવલાલ ધ્રુવે જે અભિગમ અપનાવ્યો હતો એટલે કે ગહન શાસ્ત્રીયતા અને પાંડિત્યને ઊંડી રસાનુભૂતિ અને કલાત્મક સૂઝ સાથે જોડવાનો, એ અભિગમ આજના સમયમાં સાહિત્યના અભ્યાસ માટે, વિવેચન માટે અને સામાન્ય વાચકના આસ્વાદ માટે કેટલો પ્રસ્તુત છે.
વિચારવા જેવો મુદ્દો છે.
શું આજે પણ આપણે એ રસ અને પાંડિત્યના સમન્વયની જે દીપ્તિ છે તેને આપણા સાહિત્યિક વ્યવહારમાં જાળવી શકીએ છીએ, તેમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.